પ્રારંભિક વર્ણન એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
પરિચય.
નમસ્કાર. આજે આપણે એક એવી વ્યક્તિના જીવનમાં ઊંડા ઉતરીશું જેમણે આપણી દુનિયાને જોવાની રીત બદલી નાખી. ટેકનોલોજી, ડિઝાઇન, ઘણું બધું.
હા, આજે વાત કરવી છે સ્ટીવ જોબ્સની.
બરાબર. વોલ્ટર આઇઝેક્સનને લખેલું પુસ્તક સ્ટીવ જોબ્સ, એપલના સહસ્થાપકનું આ જીવનચરિત્ર બહુ ચર્ચાસ્પદ રહ્યું છે.
બિલકુલ. સ્ટીવ જોબ્સનું નામ આવે એટલે તરત જ મગજમાં એપલ, મેકિન્ટોશ, આઈપોડ, આઈફોન આ બધું આવે.
હા, ક્રાંતિકારી પ્રોડક્ટ્સ.
પણ આ પુસ્તક ખાલી એમની સિદ્ધિઓનું લિસ્ટ નથી, એમના વ્યક્તિત્વની વાત છે. જટિલ, જુસ્સાદાર, ઘણીવાર એમ લાગે કે વિરોધાભાસી પણ ખરા. એમની વાર્તા સમજવી એટલે મતલબ કે નવીનતા કેવી રીતે જન્મે, નેતૃત્વ શું છે, અને કળા અને ટેકનોલોજી કેવી રીતે ભેગા થાય છે એ બધું સમજવા જેવું છે. અને આજે પણ એમની વાતો કેમ આટલી મહત્વની છે એ પણ જાણવું રસપ્રદ રહેશે.
અને એક ખાસ વાત એ છે કે આઇઝેક્સનને આ કામ જોબ્સે પોતે સોંપ્યું હતું.
ઓ
હા. અને કહ્યું હતું કે ભાઈ તમે લખો, હું પ્રકાશન પહેલા વાંચીશ પણ નહીં, પૂરી છૂટ.
એટલે આપણને એકદમ નિખાલસ ચિત્ર મળે એવી અપેક્ષા રાખી શકીએ. ચલો ત્યારે શરૂ કરીએ એમની જીવનયાત્રાથી.
કાલક્રમિક પ્રવાસ.
એમની શરૂઆત જ થોડી શું કહેવાય, નાટકીય હતી. જન્મ સમય માતા પિતા અપરિણીત હતા, કોલેજમાં ભણતા હતા, એટલે એમને પોલ અને ક્લારા જોબ્સે દત્તક લીધા.
અચ્છા, આ ઘટનાની એમના પર ઊંડી અસર રહી હશે નહીં?
ખૂબ જ. પુસ્તક કહે છે કે એમના મનમાં બે ભાવનાઓ સતત રહી, એક કે મને ત્યજી દેવાયો અને બીજું કે મને પસંદ કરાયો. આના કારણે કદાચ એમનામાં નિયંત્રણ રાખવાની એક તીવ્ર ઈચ્છા જન્મી જે જીવનભર દેખાય.
અને ઉછેર એ તો સિલિકોન વેલીમાં થયો, બરાબર, જે ત્યારે ટેકનોલોજીનું હબ બની રહ્યું હતું.
હા, એ પર્યાવરણનો પણ પ્રભાવ પડ્યો. એમના પિતા પોલ જોબ્સ બહુ કુશળ કારીગર હતા. એમણે સ્ટીવને નાનપણથી જ ઝીણવટભર્યું કામ અને ગુણવત્તાનું મહત્વ શીખવ્યો. પેલી જાણીતી વાત છે ને કે કેબિનેટની પાછળની બાજુ જે કોઈ જોવાનું નથી એ પણ સરસ હોવી જોઈએ.
હા, સાંભળ્યું છે. શું લાગે છે આ જ વિચાર એપલ પ્રોડક્ટ્સમાં દેખાયો પછી?
ચોક્કસપણે. એ પરફેક્શનનો આગ્રહ એમના કામનો હિસ્સો બની ગયો. જોકે કિશોરાવસ્થા થોડી બળવાખોર હતી એમની. કાઉન્ટર કલ્ચરનો પ્રભાવ હતો, આધ્યાત્મિકતાની શોધ પણ હતી, ભારતની યાત્રા કરી, ઝેન બૌદ્ધ ધર્મ તરફ પણ વળ્યા.
અને કોલેજ, રીડ કોલેજમાં ગયા હતા ને?
ગયા હતા, પણ થોડા સમય માટે જ. કોલેજ છોડી દીધી. પણ ત્યાં એક સુલેખન એટલે કે કેલિગ્રાફીનો વર્ગ ભર્યો હતો.
કેલિગ્રાફી અને કોમ્પ્યુટર એ કેવી રીતે જોડાયું?
બસ એ જ તો જોબ્સની ખાસિયત હતી. એમને કળા અને ટેકનોલોજીને જોડવામાં રસ હતો. એ કેલિગ્રાફી વર્ગમાંથી જે સૌંદર્ય અને અક્ષરોના ઘાટની સમજ મળી એ પાછળથી મેકિન્ટોશ કમ્પ્યુટરના સુંદર ફોન્ટ્સ અને ગ્રાફિકલ ઇન્ટરફેસનો પાયો બન્યો.
વાહ, એટલે જે તે વખતે બિનજરૂરી લાગતું હતું એ પાછળથી કામ આવ્યું.
બરાબર. કારીગરી, આધ્યાત્મિકતા, કળા આ બધા અનુભવો એમના ઇનોવેશન માટે જાણે કે કાચો માલ બન્યા.
પછી આવી એપલની શરૂઆત સ્ટીવ વોઝનિયાક સાથે. બે સ્ટીવ.
હા, વોઝનિયાક જેને વોઝ કહેતા એ ટેકનિકલ જીનિયસ હતા, અને જોબ્સ પાસે વિઝન હતું, માર્કેટિંગની સૂઝ હતી.
એમની જોડી જામી ગઈ.
હોમ બ્રુ કમ્પ્યુટર ક્લબથી શરૂઆત થઈ. જોબ્સના ગેરાજમાં એપલ વન બન્યો. પછી માઇક માર્કુલાએ પૈસા રોક્યા અને ધંધાકીય સૂઝ આપી, એટલે એપલ કંપની બની.
અને એપલ ટુ તો ખૂબ સફળ રહ્યો.
હા, એણે પર્સનલ કમ્પ્યુટરને લોકોના ઘરો સુધી પહોંચાડ્યું. પછી આવ્યો મેકિન્ટોશ, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ, માઉસ, આ બધું નવું હતું.
જેની પ્રેરણા ઝેરોક્સ પાર્કમાંથી લીધી હતી એમ કહેવાય છે.
હા, પ્રેરણા ત્યાંથી હતી. જોબ્સે મેક ટીમને ઉત્સાહ આપવા ચાંચિયા કહ્યા, જાણે સ્થાપિત નિયમો સામે લડતા કલાકારો.
પણ પછી 1985માં કંઈક મોટું થયું, એમને એપલ છોડવું પડ્યું.
હા, સત્તા માટે સંઘર્ષ થયો. સીઈઓ જ્હોન સ્કલી સાથે મતભેદ થયા. સ્કલીને તો જોબ્સે પોતે જ પેપ્સીમાંથી આગ્રહ કરીને લાવ્યા હતા.
ઓ, આ તો હોપી આયરુની કહેવાય.
બોર્ડરૂમમાં એમની હાર થઈ અને બધી જવાબદારીઓ છીનવાઈ ગઈ, એટલે એમને એપલમાંથી રાજીનામું આપી દીધું.
આ તો બહુ મોટો ફટકો હશે એમના માટે.
ચોક્કસ. આ સમયને જંગલના વર્ષો, વાઇલ્ડનેસ યર્સ કહે છે. એમણે હાર ન માની, નેક્સ્ટ નામની નવી કમ્પ્યુટર કંપની શરૂ કરી.
નેક્સ્ટ કમ્પ્યુટર્સ, એનું શું થયું?
ટેકનોલોજીની રીતે બહુ સારા હતા, ખાસ કરીને શૈક્ષણિક જગત માટે, પણ વેચાયા નહીં બહુ, મોંઘા હતા. જોકે એનું જે સોફ્ટવેર હતું એની ટેકનોલોજી પાછળથી એપલ માટે બહુ જ ઉપયોગી થઈ.
અને આ જ સમયમાં બીજું કંઈક પણ થયું, પિક્સાર.
બરાબર, એમણે જ્યોર્જ લુકાસ પાસેથી એમનું એક નાનું ગ્રાફિક્સ ડિવિઝન ખરીદી લીધું. શરૂઆતમાં તો હાર્ડવેર વેચવાનો વિચાર હતો,
પણ પછી ફિલ્મો તરફ વળે.
હા, જ્હોન લેસેટર જેવા ક્રિએટિવ લોકો સાથે જોડાયા અને એનિમેટેડ વાર્તાઓ કહેવાની શક્તિ જોઈ, અને પછી આવી ટોય સ્ટોરી,
જેણે ઇતિહાસ રચી દીધો.
હા, પિક્સાર સુપરહિટ થઈ ગયું, જોબ્સ અબજોપતિ બન્યા, અને સૌથી મહત્વનું, એમને સમજાયું કે ક્રિએટિવ લોકોને કેવી રીતે મેનેજ કરવા. આ અનુભવ બહુ કામ લાગ્યો.
અને પછી 1997 એપલમાં વાપસી, એ પણ નાટકીય રીતે જ.
એપલ ત્યારે ડૂબવાની અણી પર હતું, નાદારી નોંધાવવાની તૈયારી હતી. ત્યારે એપલે નેક્સ્ટને ખરીદી લીધું અને એની સાથે જોબ્સ સલાહકાર તરીકે પાછા આવ્યા.
સલાહકાર તરીકે? પણ જલ્દીથી ચાર્જ નહીં લીધો ને?
હા, બહુ જ જલ્દી. વચગાળાના સીઈઓ બની ગયા, આવતાની સાથે જ મોટા ફેરફારો કર્યા.
શું કર્યું એમણે સૌથી પહેલા?
એપલની પ્રોડક્ટ લાઇન બહુ વેરવિખેર હતી, સેંકડો પ્રોડક્ટ્સ. એમણે મોટાભાગની બંધ કરી દીધી, કહ્યું આપણે ફક્ત 4 મુખ્ય ઉત્પાદનો પર ધ્યાન આપીશું,
ફોકસ.
બરાબર, અને સાથે શરૂ કરી પેલી થિંક ડિફરન્ટ જાહેરાત ઝુંબેશ.
હા, જેમાં આઈન્સ્ટાઈન, ગાંધીજી, પિકાસો જેવા લોકોને બતાવ્યા હતા. કોઈ પ્રોડક્ટ નહીં, ખાલી વિચાર.
એણે એપલની ઇમેજ ફરીથી બનાવી, અહીંથી જ એમની અને ડિઝાઇનર જોની આઇવની જોડી જામી.
અને પછી તો જાણે એક પછી એક ચમત્કાર, આઈમેક, આઈપોડ, આઈટ્યુન્સ, આઈફોન, આઈપેડ.
એ એપલનો બીજો સુવર્ણ યુગ હતો. દરેક પ્રોડક્ટમાં ડિઝાઇન, સરળતા અને વપરાશકર્તાનો અનુભવ, આ બધું કેન્દ્રમાં હતું. એમણે આખાને આખા ઉદ્યોગો બદલી નાખ્યા,
સંગીત ઉદ્યોગ, ફોન ઉદ્યોગ.
હા, પણ આ સફળતાની વચ્ચે 2003માં એમને સ્વાદુપિંડના કેન્સરનું નિદાન થયું.
ઓહ.
એમણે શરૂઆતમાં પરંપરાગત સારવાર એટલે કે સર્જરી લેવાનું ટાળ્યું, વૈકલ્પિક ઉપચારો અજમાવ્યા, જે નિર્ણય કદાચ ખોટો સાબિત થયો. બીમારી સામે લડતા રહ્યા, કામ કરતા રહ્યા, અને ઓક્ટોબર 2011માં એમનું અવસાન થયું.
મુખ્ય ફિલોસોફી અને મૂલ્યો.
જોબ્સના જીવન અને કામ પાછળ કયા વિચારો, કઈ ફિલોસોફી મુખ્ય હતી, પુસ્તક આના પર શું કહે છે? પેલી કળા અને ટેકનોલોજીના મિલનની વાત તો ઘણીવાર આવે છે.
હા, એમના માટે સૌથી મહત્વનો સિદ્ધાંત હતો. એમનું માનવું હતું કે ટેકનોલોજી એકલી પૂરતી નથી, એમાં માનવતા, કળા, સાહજિકતા ભળવી જોઈએ. પેલું સુલેખનવાળું ઉદાહરણ આપણે જોયું.
હા,
એ માનતા કે ખરી નવીનતા ત્યાં જ જન્મે છે જ્યાં ટેકનોલોજી અને ઉદાર કળાઓ, લિબરલ આર્ટ્સ ભેગા મળે છે.
અને પેલું વાસ્તવિકતા વિકૃતિ ક્ષેત્ર એટલે કે રિયાલિટી ડિસ્ટોર્શન ફિલ્ડ, એ બહુ જાણીતું છે. એ શું હતું ખરેખર? લોકોને મનાવી લેવાની શક્તિ?
એનાથી કંઈક વધારે. એમનામાં ગજબનો આત્મવિશ્વાસ હતો, પ્રબળ ઈચ્છાશક્તિ હતી અને લોકોને પ્રભાવિત કરવાની અદ્ભુત ક્ષમતા હતી. એના જોરે એ પોતાની ટીમને અશક્ય રાખતા કામ કરવા માટે મનાવી લેતા.
એટલે એ લોકોને વિશ્વાસ અપાવી દેતા કે આ થઈ શકે છે?
હા, જોકે પુસ્તક એ પણ કહે છે કે આમાં ક્યારેક થોડી ચાલાકી, થોડું સત્યને મરોડવાનું પણ રહેતું. એ પ્રેરણા પણ આપતું અને ક્યારેક ભ્રમમાં પણ રાખતું.
રસપ્રદ. બીજો એક મુખ્ય વિચાર સરળતા, સિમ્પ્લિસિટી ઇઝ ધ અલ્ટિમેટ સોફિસ્ટિકેશન.
બિલકુલ, એમના દરેક ઉત્પાદનમાં આ દેખાય. જટિલ ટેકનોલોજીને એટલી સરળ બનાવવી કે વાપરનારને કોઈ તકલીફ જ ન પડે. આઈપોડ પર ઓછા બટન, આઈફોનનું ટચ ઇન્ટરફેસ,
હમ,
આ બધું એ જ વિચારનું પરિણામ હતું. અને આ સરળતા અને સંપૂર્ણતા લાવવા માટે એ સંપૂર્ણ નિયંત્રણમાં માનતા હતા.
એટલે એપલ બધું જ જાતે બનાવે, હાર્ડવેર, સોફ્ટવેર, આ ક્લોઝ્ડ સિસ્ટમ એપ્રોચ. એની ટીકા પણ થતી હતી ને?
ઘણી થતી હતી. કહેવાતું કે વપરાશકર્તા પાસે પસંદગી ઓછી રહે છે, પણ જોબ્સ માનતા કે શ્રેષ્ઠ અનુભવ આપવા માટે આ જરૂરી છે. ક્વોલિટી કંટ્રોલ, બધું એકીકૃત કામ કરે એ સુનિશ્ચિત કરવા માટે.
આની સાથે જ ફોકસની વાત પણ જોડાયેલી છે. એમણે કહેલું કે શું નથી કરવું એ નક્કી કરવું પણ એટલું જ મહત્વનું છે.
હા, આ બહુ મહત્વની વાત છે. સફળ થવા માટે આપણે ઘણું બધું કરવા માંગીએ છીએ, પણ જોબ્સ કહેતા કે ના કહેતા શીખો.
એટલે એપલમાં પાછા આવ્યા ત્યારે એમણે ઘણા પ્રોજેક્ટ બંધ કરી દીધા.
બરાબર, સેંકડોમાંથી ફક્ત થોડા પર જ ધ્યાન આપ્યું. એમનું કહેવું હતું કે થોડી વસ્તુઓ બનાવો પણ એને અતિ ઉત્તમ બનાવો.
આ અતિ ઉત્તમ અને સંપૂર્ણ બકવાસ આ બે જ કેટેગરી હતી એમના માટે?
મોટા ભાગે હા. એમને વચ્ચેનું સામાન્ય કક્ષાનું કામ પસંદ નહોતું. લોકો હોય કે પ્રોડક્ટ્સ, કાં તો એ ઉત્તમ હોય અથવા નકામા.
આ તો થોડું કઠોર ન કહેવાય?
કઠોર હતો. પુસ્તક પણ એ નોંધે છે. આનાથી એક એવી સંસ્કૃતિ બની જ્યાં ફક્ત શ્રેષ્ઠ લોકો જ ટકી શકે, એ પ્લેયર્સ. પણ એનાથી ઘણા લોકો નારાજ પણ થયા, ડરનું વાતાવરણ પણ બન્યું. પણ જોબ્સ માનતા કે શ્રેષ્ઠ પરિણામ માટે આ જરૂરી છે.
અને છેલ્લે માર્કેટિંગ, એમના માટે એ માત્ર વેચાણ નહોતું.
ના, બિલકુલ નહીં. એ એક પર્ફોમન્સ આર્ટ હતું. પેલી 1984 વાળી મેકિન્ટોશની તાયરાત યાદ છે?
હા, સુપરબોલમાં આવેલી.
થિંક ડિફરન્ટ ઝુંબેશ અને એમના પ્રોડક્ટ લોન્ચ, એ સ્ટીવ નોટ્સ તરીકે ઓળખાતા.
જાણે કોઈ મોટો શો હોય.
બરાબર. એ ખાલી પ્રોડક્ટ વિશે માહિતી નહોતા આપતા, એક વાર્તા કહેતા હતા, એક સ્વપ્ન વેચતા હતા. એમના પ્રેઝન્ટેશન્સ જોવા માટે લોકો રાહ જોતા.
ત્રણ મુખ્ય પરિવર્તનકારી ક્ષણો.
જોબ્સના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા. જો આપણે એવા ત્રણ વળાંક પસંદ કરવા હોય જેણે એમના જીવનની દિશા બદલી નાખી, તો એ કયા હોઈ શકે?
મારા મતે પહેલો વળાંક તો ચોક્કસપણે વોઝનિયાક સાથે મળીને એપલની સ્થાપના. એક શોખમાંથી શરૂ કરીને પર્સનલ કમ્પ્યુટિંગને લોકો સુધી પહોંચાડવાનું સપનું જોવું અને એને હકીકતમાં બદલવું,
એ શરૂઆત હતી.
હા, એક વિચારને દુનિયા બદલનારી કંપનીમાં ફેરવવાની શરૂઆત.
બીજો વળાંક કદાચ પેલી 1985ની હકાલપટ્ટી.
બિલકુલ. 1985માં એપલમાંથી એમનું નીકળવું એ બીજો મોટો વળાંક હતો. એ સમય લાગ્યું હશે કે બધું ખતમ થઈ ગયું, વિશ્વાસઘાત જેવું લાગ્યું હશે. પણ એ જંગલના વર્ષો એ એમને ઘણું શીખવ્યું. નેક્સ્ટ અને ખાસ કરીને પિક્સારનો અનુભવ. પિક્સારની સફળતાએ એમને ક્રિએટિવિટી અને બિઝનેસ વચ્ચે સંતુલન કેવી રીતે રાખવું એ શીખવ્યું. આ અનુભવ વગર એપલમાં પાછા ફરીને આટલી સફળતા કદાચ ન મળી હોત.
એટલે એ હકાલપટ્ટી પણ એક રીતે જરૂરી હતી.
કદાચ એણે એમને વધુ પરિપક્વ બનાવ્યા. અને ત્રીજો વળાંક, જે સૌથી વધુ નાટકીય અને પ્રેરણાદાયક છે, એ છે 1997માં એપલમાં પુનરાગમન.
હા, એ તો અદ્ભુત વાર્તા છે, ડૂબતી કંપનીને બચાવીને દુનિયાની ટોચ પર પહોંચાડવી.
બરાબર. નાદારીની આરે ઉભેલી કંપનીને પુનર્જીવિત કરવી અને પછી આઈમેક, આઈપોડ, આઈફોન, આઈપેડ જેવા ઉત્પાદનોથી ફરીથી ઇતિહાસ રચવો, આ એમની દૃઢતા, વિઝન અને નેતૃત્વ શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
માનવીય પાઠ અને પ્રતિબિંબ.
જોબ્સના જીવનમાંથી માત્ર ટેકનોલોજી કે બિઝનેસના પાઠ જ નથી મળતા, પણ માણસ તરીકે પણ ઘણું શીખવા મળે છે. જેમ કે જુસ્સાનું મહત્વ.
ચોક્કસ. જે કામ ગમતું હોય એના પ્રત્યે જો તમારો જુસ્સો હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો સહેલો બને છે. જોબ્સ હંમેશા કહેતા કે તમારે તમારું કામ પ્રેમ કરવું પડશે, નહીતર તમે હાર માની લેશો.
અને નિષ્ફળતા પછી ફરી ઊભા થવાની ક્ષમતા, સ્થિતિસ્થાપકતા. એપલમાંથી કાઢી મુકાયા, નેક્સ્ટ નિષ્ફળ ગયું, પણ હાર ન માની.
હા, આજના જમાનામાં આ બહુ જરૂરી છે. નિષ્ફળતા એ અંત નથી, એ કંઈક નવું શીખવાની તક છે, અલગ રસ્તો અપનાવવાની તક છે. એમની પાસેથી આ શીખવા જેવું છે.
પુસ્તક એમના જટિલ વ્યક્તિત્વની પણ વાત કરે છે. એક તરફ અદ્ભુત પ્રતિભા, બીજી તરફ કઠોરતા, અસંવેદનશીલતા. આ બધું સાથે કેવી રીતે રહી શકે?
આ એક મોટો પ્રશ્ન છે. શું એમની એ વાસ્તવિકતા વિકૃતિ ક્ષેત્રવાળી શક્તિ અને એમની કઠોરતા એકબીજા સાથે જોડાયેલા હતા? શું એક વગર બીજું શક્ય નહોતું?
પુસ્તક શું કહે છે આ વિશે?
પુસ્તક કોઈ ચોક્કસ જવાબ નથી આપતું, પણ વિચારવા મજબૂર કરે છે. શું મહાન બનવા માટે, દુનિયા બદલવા માટે આવું હોવું જરૂરી છે? એ બતાવે છે કે મહાન લોકો પણ માણસ હોય છે. એમનામાં સારા નરસા પાસા હોય છે, વિરોધાભાસ હોય છે.
અને જિજ્ઞાસા, પેલી કેલિગ્રાફીની વાત, કોણે વિચાર્યું હોય કે એ આગળ જતા આમ કામ આવશે?
બરાબર. જોબ્સે આને બિંદુઓ જોડવા કહ્યું હતું. તમે ભવિષ્ય જોઈને બિંદુઓ નથી જોડી શકતા, ભૂતકાળ જોઈને જોડી શકો છો.
એટલે વિશ્વાસ રાખવો પડે કે જે શીખીએ છીએ એ ક્યાંક કામ આવશે.
હા, એટલે અલગ અલગ વસ્તુઓમાં રસ લેવો, શીખતા રહેવું મહત્વનું છે. એ ક્યારે ક્યાં કામ આવી જાય કહેવાય નહીં.
અને એમના જીવનના વિરોધાભાસો, બૌદ્ધ ધર્મમાં શ્રદ્ધા પણ હતી અને ભૌતિકવાદ પણ, કાઉન્ટર કલ્ચરના મૂલ્યો પણ હતા અને મોટી કોર્પોરેટ કંપનીના સીઈઓ પણ હતા.
જ વ્યક્તિમાં ઘણા રંગો હોય છે. જોબ્સ આનું ઉત્તમ ઉદાહરણ હતા. બળવાખોર પણ હતા, શિસ્તબદ્ધ પણ હતા, સરળતાના હિમાયતી હતા, પણ પોતે અત્યંત જટિલ હતા. આ વિરોધાભાસો જ એમને આટલા યાદગાર બનાવે છે.
ત્રણ મુખ્ય શીખ.
હા,
તો આટલી લાંબી અને ઊંડી ચર્ચા પછી જો શ્રોતાઓ માટે ત્રણ મુખ્ય શીખ તારવવી હોય તો એ કઈ હોઈ શકે? પહેલી કદાચ ભાવનાત્મક શીખ.
હા, ભાવનાત્મક રીતે મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે જો તમારામાં અતૂટ જુસ્સો હોય અને તમારા વિઝનમાં દ્રઢ વિશ્વાસ હોય તો તમે મોટામાં મોટા અવરોધો પાર કરી શકો છો. તમે દુનિયામાં પરિવર્તન લાવી શકો છો, ભલે તમારામાં વ્યક્તિગત ખામીઓ કેમ ન હોય. જોબ્સનું પેલું બ્રહ્માંડમાં એક નાનો ખાડો પાડવો, પુટ અ ડેન્ટ ઇન ધ યુનિવર્સ નું જે ધ્યેય હતું એ આ જુસ્સામાંથી જ આવ્યું હતું.
બરાબર.
અને બૌદ્ધિક સ્તરે શું શીખવા જેવું છે?
બૌદ્ધિક રીતે મુખ્ય શીખ એ છે કે સાચી નવીનતા ઘણીવાર માત્ર ટેકનોલોજીમાંથી નથી આવતી, પણ જ્યારે ટેકનોલોજી અને ઉદાર કળાઓ એટલે કે ડિઝાઇન, માનવતા, કળા ભેડા મળે છે ત્યારે જ જન્મે છે. પ્રોડક્ટ કેવી દેખાય છે એના કરતાં એ કેવી રીતે કામ કરે છે, વપરાશકર્તાને કેવો અનુભવ આપે છે એ વધુ મહત્વનું છે. સરળતા એ અંતિમ ધ્યેય છે.
અને છેલ્લે એક સાર્વત્રિક શીખ જે કોઈ પણ પોતાના જીવનમાં ઉતારી શકે.
ચોક્કસ. સાર્વત્રિક શીખ તરીકે ત્રણ વાતો કહીશ. પહેલું, ફોકસની શક્તિ, એટલે કે મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બિનજરૂરી બાબતોને ના કહેતા શીખવું. બીજું, હંમેશા જિજ્ઞાસુ રહેવું, સતત શીખતા રહેવું. જેમ જોબ્સે કહેલું, સ્ટે હંગ્રી, સ્ટે ફૂલિશ. જ્ઞાન માટે ભૂખ્યા રહો, નવું શીખવામાં સંકોચ ન રાખો. અને ત્રીજું, તમે જે પણ કામ કરો એમાં શ્રેષ્ઠતા માટે પ્રયત્ન કરો, પછી ભલે નાની વિગત કેમ ન હોય જે કોઈ જોવાનું નથી. આ ગુણો લાંબા ગાળે સફળતા અપાવે છે.
સમાપન વર્ણન.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.